તારીખ 16/1/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 627 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 285
વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધવાની છે, પણ વિચાર માર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી એને તે માર્ગ ઉપદેશો ન ઘટે એ વગેરેને છું તે યોગ્ય છે, તો પણ તે વિશે કાંઈ પણ લખવાની સ્થિતિમાં હાલ પોતાના પુત્રમાં કોઈ અભિપ્રાય આત્માર્થના વિષયમાં વ્યક્ત કર્યો છે, એ સંબંધમાં પોતે એ વાતને સંમત થાય છે અને એ સિવાય કંઈક બીજા સ્પષ્ટીકરણ બીજા અંશમાં કોઈ વધારે સ્પષ્ટીકરણની અપેક્ષા છે એવો નિર્દેશ કરે છે. આત્માર્થ એટલે આત્મહિતાર્થ, જે મુમુક્ષુ જીવને આત્મહિત કરવું હોય એને પ્રથમ વિચાર માર્ગે ચાલવું કે ભક્તિ માર્ગે ચાલવું. વિચાર માર્ગ એટલે તત્વજ્ઞાનનો અભ્યાસ અને ભક્તિ માર્ગ એટલે સત્પુરુષની ભક્તિ, સત્પુરુષનું વિશાળ. એમણે એમ અભિપ્રાય લીધો કે જે મુમુક્ષુઓને વિચાર માર્ગને યોગ્ય શક્તિ નથી, સામર્થ્ય નથી, એટલે એવી યોગ્યતા નથી, તત્વોનો અભ્યાસ કરવા જતા પોતાના મતિદોષથી અથવા મતિ વિપર્યાસથી પદાર્થને અન્યથા સ્વરૂપે અવધારી લે છે, એવા જીવો તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા જાય તો પોતાને નુકસાન કરે છે અથવા નવો ગ્રહ છે એટલે ગ્રહિત મિથ્યાત્મા પ્રવેશ કરે છે. એટલે દર્શન મૂળની તીવ્રતા જેને વર્તતી હોય એવા જીવે વિચાર માર્ગે આત્મહિત આરાધનાને બદલે ભક્તિ માર્ગે આત્મહિત આરાધવું જોઈએ, એવો જે અભિપ્રાય સૌભાગ્યભાઈ નો છે. પાછળથી પાંચ ટાઈમ થી લખેલું છે, મુનિ બલુજી નો છે 27/28 બે શોભાજીભાઈ ઉપર સીધો અભિપ્રાય તો સોભાજીભાઈ લખે બીજા મુમુક્ષુઓ એટલે સુધી નહીં પહોંચેલા કે પોતાનો અભિપ્રાય પણ રૂપાલુદેવને આપે કે મને આમ લાગે છે. આત્મહિતના માર્ગ આત્મહિત કરવા અર્થે એનું નામ આત્માર્થ, આત્માનું હિત કરવાનું પ્રયોજન છે એનું નામ આત્માર્થ છે. એમાં વિચાર માર્ગ યોગ્ય કે ભક્તિ માર્ગ યોગ્ય આ વિષયમાં વિચાર ભેદો ઉત્પન્ન થાય છે. કોઈ પક્ષ કરે છે તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાનો, કોઈ પક્ષ કરે છે ભક્તિ નો તો જો કે બે સંપ્રદાય છે ત્યારે તો સ્પષ્ટ છે આ વિષયમાં, કે અત્યારે જે શ્રીમદજીના અનુયાયીઓ કહેવાય છે એ લોકો ભક્તિ માર્ગને પ્રધાનતા આપે છે, કેટલાક તો ખુદ કૃપાળુદેવના પત્ર ઉપર પણ વિશેષ વિચાર કરવાના અભિપ્રાયમાં નથી, ખાલી વાંચી જવું પણ એની ચર્ચા ન કરવી, એના ઉપર વિચાર ન કરવો, એમને લખ્યું છે તે પર્યાપ્ત લખ્યું છે, એથી વધારે એમાંથી વાત કોઈ ઊભી કરવી એ વધારે પડતું છે, એમને ઓવરટેક કરવા જેવું છે, શું એવું પણ માને છે આજે પણ,
એને એનાલિસિસ નહીં કરવું.
એમને તો પૂરેપૂરું જ કહી દીધું છે, કે એ થોડું અધૂરું કે એવા મહાપુરુષ હતા કે પૂરેપૂરી વાત કરી દે તો એમને તમે વધારે કહો છો, એનો અર્થ કે તમે કઈ એમણે અધૂરી વાત કરી છે અને બાકીની વાત તમે પૂરી કરો છો, એવો પણ એક અભિપ્રાય છે. તો કેટલાક લોકો ખાલી વાંચી જ જાય છે, એ આપણે સ્વાધ્યાય કરવો એટલે એનો પાઠ કરી લેવો, એમ શ્લોક ભૂલી જાય એવી રીતે, એ શ્લોકના અર્થ ઉપર વિચાર ન કરવો. જો કે એમણે પણ કેટલાક પત્રોમાં સ્પષ્ટ સૂચના કરી છે કે આજ્ઞા કરી છે કે આ પત્રને તમે વિશેષ કરીને વિચારજો, મેં સંક્ષેપમાં લખ્યું છે, આમાં ઘણો શાસ્ત્રાર્થ આવી જાય છે, 254માં તો આમાં ઘણો શાસ્ત્રાર્થ ગૂઢ શાસ્ત્રાર્થ સમાયેલો છે, અને તમે વારંવાર એના ઉપર વિશેષ વિચાર કરજો અથવા વિસ્તારથી વિચાર કરજો, એ રીતે પણ એમણે આજ્ઞા આપેલી છે. પણ જેની જેટલી રુચિ હોય છે એ રુચિનો વિષય એ પકડી લે છે, પોતાની રુચિનો વિરુદ્ધ વિષય કોઈ પ્રતિપાદન કર્યો હોય તો એ લક્ષમાં આવતું નથી, અથવા તો એની અવગુણના કરીને પણ મોક્ષું પ્રવર્તે છે, એ દુઃખદ ભૂલ છે. અહીંયા ગુરુદેવના સમાગમમાં આવ્યા એટલે એમના સંપ્રદાય વાળાનો તો એની ટીકા કરશે કે આ બધા ખાલી ભક્તિ ઉપર ચડી ગયા છે, તત્વ જ્ઞાનનો કોઈ અભ્યાસ કરતા નથી. ખાસ ઓલા લોકો કહે છે આ બધા તત્વ જ્ઞાનનો અભ્યાસ કરીને શુષ્ક જ્ઞાની થઈ ગયા છે, આ લોકોમાં કોઈ શિસ્ત નથી, સામાન્ય જે જાતનું સૌજન્ય જોઈએ, જે જાતનું વાત્સલ્ય જોઈએ, જે જાતની ભાવનાઓ જોઈએ, એવું કઈ દેખાતું નથી. આમ પરસ્પર વિચાર ભેદ છે અને વિચાર ભેદને લઈને અવગુણને આગળ કરે છે, સામાન્ય અવગુણને આગળ કરે છે. તો આ સંબંધમાં યથાયોગ્ય વિચારશું, યથાર્થ વિચારશું, એવી કોઈ વાત છેડવા માટે એમણે આ પ્રશ્ન પોતે અભિપ્રાય પોતાનો વ્યક્ત કર્યો છે. જોકે પોતે એ વિષયમાં સ્પષ્ટીકરણ નથી આપતા, પણ એટલું લખે છે કે એ વાત યોગ્ય છે તો પણ તે વિષય પણ કાંઈક લખવાનું, કાંઈ પણ લખવાનું જે ચિત્ત છે એ હાલમાં આવી શકતું નથી, એની પ્રવૃત્તિ વિશેષ થઈ શકતી નથી. એટલે તમે કહો છો તે યોગ્ય હોવા છતાં કાંઈક વિશેષ વાત પણ વિચારવા જેવી છે ખરી, એટલી વાત છે એની અંદર. વાત એવી છે કે કોઈ પક્ષી જગતમાં એવું નથી કે એક પાંખે ઉડતું હોય, કુદરતી છે, ઉડવાની શક્તિ પક્ષીઓમાં કુદરતી છે, તો પણ કુદરતે કોઈ એવું પક્ષી નથી રચ્યું કે જે એક પાંખે ઉડતું હોય, જોયું છે કોઈ બે પાંખે ઉડે છે પક્ષી, બે પાંખે ઉડે છે, એમ મોક્ષ માર્ગમાં શું અથવા આત્મહિતના માર્ગમાં જેને જવું છે એને બે માથે એક છોડી પાલવે નહીં. સિદ્ધાંતિક વાત એ છે કે બે માંથી એકને છોડ્યું એ વાત તો સમજણ વગરની છે, એટલે દેહ હોવો ઘટે ત્યારે સંતોષ સમજે કે બરાબર છે, આપણે સ્વાધ્યાય કરીએ છીએ પણ સવારે પૂજા અને બપોરે ભક્તિ પણ કરીએ છીએ, સ્વામિનારાયણમાં સવારે મંદિરમાં જઈને પૂજા કરીએ છીએ, બપોરે સ્વાધ્યાય પછી ભક્તિ કરીએ છીએ, માટે આપણે સર્વાંશે ભક્તિને અનુસરતા નથી એવું કાંઈ નથી, માટે આપણે તત્વજ્ઞાનનો અભ્યાસ પણ કરીએ છીએ અને ભક્તિ માર્ગને પણ આપણે અનુસરીએ છીએ. ત્યારે પેલામાં પણ એ વાત જે હતી એમાં થોડો ફેરફાર થયો છે. આજે બહુ મોટો ભાગ એ સમાજની અંદર આ વિશે વિચારતો થયો છે, આના ઉપર પ્રવચનો આપવાના શરૂ થયા છે, આના ઉપરના પ્રવચનો પ્રસિદ્ધ થવા લાગ્યા છે, જુદા જુદા વક્તાઓના પુસ્તકારે આ પત્ર ઉપર. અને એ સિવાય પણ જે બીજા ગ્રંથનો અભ્યાસ નહોતા કરતા પણ ખાસ કરીને વક્તાઓ છે અથવા વિશેષ વિચાર શક્તિ વાળા છે એ જુદા શાસ્ત્રોનો અભ્યાસ પણ કરવા માંડ્યા છે અને એનું પ્રકાશન પણ કરે છે. એ પણ સંતોષ માને, જો અમે તત્વજ્ઞાનના અભ્યાસમાં ન માનતા હોય તો આટલું બધું પ્રકાશન ક્યાં કર્યું હોય? મુમુક્ષુઓ માટે તો કર્યું છે, હજારો ગ્રંથનું પ્રકાશન કર્યું હોય ત્યારે કોના માટે કર્યું? કોઈ અન્ય નીતિઓ માટે તો કર્યું નથી, આપણા જ મુમુક્ષુઓ માટે કર્યું છે. માટે અમે પણ સર્વાંશ માનતા નથી એવું કાંઈ નથી. એવી રીતે એક સંતોષ લેવાનું એ કારણ બને છે, યથાર્થતા એમાં કેટલી છે એ વિચાર માટે બહુ ખુશી છે. વારંવાર વિચારજો એમ લીધું છે, તો એ વખતે તો સ્પષ્ટ કર્યું હતું એ લોકોને વચ્ચે આ બે ત્રણ જગ્યાએ આ પત્રો વંચા, આ પત્રો વંચાણો છે રાજકોટમાં, પાર્લામાં, કોબામાં. એની છે લીધું છે કે તમે વારંવાર વિચારજો. અમે એના ઉપર લીધું છે, અમે આમાં ઘણો ગુઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે, તમે વારંવાર વિચારજો. અને યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવશો. એટલે વિસ્તાર નથી કર્યો, નથી થયો. એની ઉપર લખ્યું છે માત્ર તમ મુમુક્ષુની અર્થે, ટૂંકામાં ટૂંકો આ લેખું છે, તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો. શું કીધું છે? પરસ્પર સત્સમાગમમાં ભેગા થઈને મળીને વિસ્તાર કરવો અને સમજવું. વિસ્તાર કરીને સમજજો એમ અમે કહીએ છીએ. ખાલી વાંચી દેજો, કઈ ચર્ચા નહીં કરતા, વિચાર નહીં કરતા આપસમાં, કઈ એવું નથી કેતા. સ્પષ્ટ
પોતે
કીધું પણ વિચાર માર્ગ ને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગે ઉપદેશ આપવો ન ઘટે એ વગેરે લખ્યું છે, તે તો યોગ્ય છે. હવે એમાં શું કહેવું છું કે બે હોવા જોઈએ એ તો બરાબર છે અને એ બંને સંપ્રદાયો સ્વીકારે છે. સંપ્રદાયો એટલે એને અનુસરનારાઓ સ્વીકારે છે. હવે બીજો પ્રશ્ન આમાંથી આ ઉપસ્થિત થઈ શકે કે પહેલા તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો કે પહેલા ભક્તિ કરવી, પહેલું શું કરવું? કેમ કે જયારે બે છે ત્યારે બે માં પહેલા શું કરવું અથવા પ્રાધાન્ય કોને આપવું, મુખ્યતા કોને આપવી, આ પ્રશ્ન અહીંયા ઉદ્ભવી શકે છે. એક માત્ર તો આ કોઈ એક વ્યક્તિ માટે ગમે તેમ વાત હોય, બધાને માટે આ વાત કોઈ રીતે ફીટ બેસે નહીં. એમણે જે વાત બાકી રાખી કે તમે લખ્યું તો યોગ્ય છે, વિચાર માર્ગને યોગ્ય જેનો સામર્થ્ય નથી, તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા જે ઊંઘો ખટવે એમ છે, અન્યથા ખટવે એમ છે, વિપરીત પડે એમ છે, ગ્રહિતમાં જાય એમ છે એને તો એ માર ઉપદેશવો ઘટે નહીં. તો એ વાત તો ઠીક છે, યોગ્ય છે કે એ જો ભક્તિ માર્ગમાં આવે એટલે સત્પુરુષ પ્રત્યે ઓગે પણ ભલે ભક્તિમાં આવે તો એને થોડું દર્શનમાં મંદ થશે, દર્શનમાં મંદ થશે તો એને સિદ્ધાંત સમજવાની થોડી યોગ્યતા આવશે. તો એ વાત યોગ્ય છે, તો પણ તે વિશે કાંઈ પણ લખવાનું ચિત્ત હાલમાં આવી શકતું નથી. એટલે એમ કહેવું છે કે આ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માટે એનું માર્ગદર્શન એક સરખું ન હોઈ શકે, અનેક વ્યક્તિઓ માટેનું આ વિષયનું માર્ગદર્શન એક સરખું ન હોઈ શકે. જે સારી રીતે સત્પુરુષના ચરણમાં ભક્તિથી આવ્યો છે એ જો ત્યાં જ અટકતો હોય તો એને એ અટકવાનું સ્થાન ન બનાવવું જોઈએ. કોઈ શાસ્ત્ર સ્વાધ્યાયમાં વિશેષ કરીને આવ્યો હોય, એને શુષ્કતા આદિ દોષોમાં પહેલો જતો હોય તો પણ એને એ અટકવાનું કારણ થશે. એટલે વ્યક્તિગત રીતે તો દરેકને માર્ગદર્શન એની જરૂરિયાત સમજીને, એની પરિસ્થિતિ સમજીને, એની યોગ્યતા સમજીને આપવું રહે છે. જો સિદ્ધાંત કરી નાખવામાં આવે કે પહેલા જ આમ કરવું ને પછી આમ કરવું તો એ દરેકને માટે ફીડબેક નથી. કેમ કે જે જીવ આ બાજુ આવ્યો છે કઈક એવા આદરથી તો આવ્યો છે કે મારે આત્મકલ્યાણ કરવું છે, છતાં પણ એની ભાવનાનો પડખું જો નબળું હોય છે તો એ શુષ્કતામાં આવે છે. અને ભાવના જો પણ સ્વાધ્યાયનો તત્વજ્ઞાનનો સમજણનો પદાર્થના સ્વરૂપનો નિર્ણય કરવાની ઉપેક્ષા કરે તો પણ એને માર્ગ હાથમાં આવતો નથી, એવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થાય છે. એટલે કોને કોને શું યોગ્યતા છે એ માયતા વિના સીધે સીધું એમ સ્થાપી દેવામાં આવે કે આમ જ કરવું, પહેલા આમ જ કરવું, એ વાત બે માંથી એક કરવું એ તો પ્રશ્ન જ નથી ને બીજું ન કરવું એ પ્રશ્ન જ નથી. પણ પહેલા શું કરવું, કોણે શું કરવું, ક્યારે શું કરવું એ વાત વ્યક્તિગત યોગ્યતા ઉપર આધારિત છે. એમને એમ કઈ સિદ્ધાંત સ્થાપી દેવા એવું નથી. એમણે ઉપદેશ માર્ગ એટલે ઉપદેશ બોધ, ઉપદેશ બોધ ની અંદર ભક્તિનો વિષય મુખ્ય છે. એ ઉપરાંત વૈરાગ મોક્ષમ અને મોક્ષતા સંબંધીનો વિષય ઉપદેશ બોધ ની અંદર એના પેટામાં, ઉપદેશ બોધના પેટામાં આવી જાય છે. હવે ઉપદેશ બોધ ને સાથે સાથે સિદ્ધાંતને રાખવામાં બહુ ફાયદો છે, સાથે સાથે રાખ્યો અને પોતે પણ સાથે રાખે છે. 254 કાંડો ફરીથી વિચારવા જોઈએ. એ દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો ખ્યાલ આવે, નહીતર જરા સૂક્ષ્મ વિષયથી. 289 પાનું એમણે ત્રણ દોષ મોક્ષોના બતાવ્યા છે. પહેલી લીટીમાં આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઉછાઈ અને પદાર્થનો નિર્ણય. હવે આ ત્રણ મુદ્દાઓને આપણે જે અત્યારે સંબંધિત પત્ર ચાલે છે એના એંગલથી, એના દ્રષ્ટિકોણથી એને આપણે વિચારી લઈએ કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા છે એ ન હોવી જોઈએ મુમુક્ષુને. એટલે એ તો એને વૈરાગ્ય હોવો જોઈએ, અપેક્ષા ન હોવી જોઈએ તો ઉપેક્ષા હોવી જોઈએ, એટલે વૈરાગ્ય હોવો જોઈએ, ઉદાસીનતા હોવી જોઈએ. એ મુખ્યપણે ઉપદેશ બોધના વિભાગમાં જાય છે. તો પણ એ ઉપદેશ કરતા એમણે સિદ્ધાંત બોધ વચ્ચે લઈ આવ્યા છે. વાંચો એનો ખુલાસો, સિદ્ધાંત બોધ વચ્ચે લઈ આવ્યા છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલા હોય છે, તે હોવાના કારણો નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી અથવા પરમાનંદ રૂપ છે એવો નિશ્ચય નથી. તો સત અને પરમાનંદ રૂપ સ્વરૂપનો નિશ્ચય છે એ વિચાર માર્ગમાં અને સિદ્ધાંત બોધના વિભાગમાં જાય છે. એટલે એમ કહ્યું કે એ સુખેચ્છાનું નિવારણ થવા અર્થે એને સિદ્ધાંત બોધના આધારે આ નિવારણ કરવું જોઈએ, નહીતર નહીં રહીએ, સૂક્ષ્મ રહી જશે. સૂક્ષ્મ રહી જશે એટલે શું થશે કે મુમુક્ષુતામાં કશાયની મંદતા હોવાને લીધે કેટલોક આનંદ અથવા સાતા અનુભવાય છે તે પ્રિય લાગે છે. ઉપદેશ બોધ અંગીકાર કરનારને વૈરાગ ઉપશમ થશે એટલે કશાયમંદ થશે, કશાયમંદ થશે એટલે સાતા વેદા છે, સાતા વેદા છે એટલે એ સાતા સારી લાગશે કેમ કે કશાયની તીવ્રતામાં આકુળતા ઘણી છે, ત્યાંથી કેમ ક્યાંથી ખસશે. એટલે એને આત્મા સત પરમાનંદ રૂપ છે એ જે સિદ્ધાંતનો વિષય છે દ્રવ્યાન યોગનો, એનો અવલંબને એ દોષ ટાળવો જોઈએ. એટલે અહીંયા બે વાત ભેગી થઈ ગઈ, સિદ્ધાંત અને ઉપદેશ બોધ સાથે થઈ ગઈ. એક મુદ્દો છે ઉપદેશ બોધનો, પણ પોતે એનો ખુલાસામાં સિદ્ધાંત બોધને વચ્ચે લઈ આવ્યો છે. બીજા મુદ્દામાં એકલો ઉપદેશ બોધ લીધો છે કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, ભલે ચોથા ગુણ સ્થાને હોય, અવિરતિ હોય, પરમેશ્વર બુદ્ધિ આપી ઘટે છે, એમાં એ સિદ્ધાંત નથી વચ્ચેલા. એકલો ઉપદેશ બોધ રાખ્યો છે. ત્રીજો તો ચોખ્ખો મુદ્દો જ દ્રવ્યાનો યોગનો છે, તો પણ એમાં ઉપદેશ બોધ વચ્ચે લાવ્યો છે. આ બંને થયા હોય તો પણ વાસ્તવિક તત્વ પામવાની કાંઈક ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે. મિથ્યા સંતા આવે છે, કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરીને અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી એટલે મહિમા આવતો નથી, એ પરમ યોગ્યતાની હાનિ છે. પણ એ ત્રીજું કારણ છે. પહેલું અને ત્રીજું કારણ જવા માટે બીજા કારણની હાનિ કરવી. એટલે પહેલું ને ત્રીજું, એક છે ઉપદેશ બોધનું, બીજું છે સિદ્ધાંત બોધનું, એ બંને નુકસાન કરતા કારણો છે. એને તોડવા માટે બીજા કારણને આગળ કરવું, કોઈ મહાત્માના યોગ્યતાના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. એટલે અથવા પરમ દેવની પણ એ ત્રણેયમાં બળવાન સાધન છે એમ લીધું. પરમ દેવની પણ એ ત્રણેયમાં બળવાન સાધન છે અને ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ છે. એટલે સત્પુરુષની ભક્તિ એ ત્રણેયનું બીજ છે, જોકે બીજામાં તો એ જ વાત છે, પણ બાકીના બે સમાવેશ કરી લીધા. તાત્પર્ય શું નીકળે છે? ઉપદેશ બોધ ને અંગીકાર કરતા સિદ્ધાંત બોધ ને બિલકુલ ન સ્પર્શે તો પણ યોગ્ય નથી. સિદ્ધાંત બોધ ને અનુસરવા માટે એનું દર્શન અને ચારિત્ર મોહમાં કશાય અસંબંધ પડે નહીં અને એને કોઈ સિદ્ધાંત બોધ નું કોઈ ગ્રહણ થાય, અંગીકાર થાય એ કોઈ પરિસ્થિતિ નથી, ત્યારે એમણે એ રસ્તો કાઢ્યો કે જ્યારે વાત આવી સીધી સાદી નથી અને થોડીક અટપટી છે, શું તો કરવું, શું હવે કરવું, શું શું સરવાળો વાપરે છે, ત્યાંનો સરવાળો શું પણ, તો એમણે એ સરવાળો પણ ત્યાં આપ્યો છે કે સર્વથી વાત તો એ છે કે જો કોઈ સત્પુરુષ મળતા હોય, વિદ્યમાન હોય, તો તું એના શરણમાં જઈ લેજે, તને બે ચીજ ત્યાંથી મળશે. એ એક સુગમ ઉપાય છે, એ એક સરળ ઉપાય છે, સહેલો ઉપાય છે અને થોડો બિન જોખમી ઉપાય છે. શું એટલું બિન જોખમી ઉપાય છે. હવે એમાં શું, એમણે એક બે માંથી એક તૃતીયમ પકડ્યું છે, આ એ બહુ સારું. ઘણા વિચાર ચિંતન મંથન ને અનુભવના નિષ્કર્ષ રૂપ આ વાત એમણે કાઢી છે, 254 માં કાઢી છે. કે અનેક જીવો વૈરાગક્ષમમાં આવે છે અને એને લઈને ત્યાગ પણ ઘણો કરે છે. અનેક જીવો ક્ષેત્ર વિશેષને લઈને ઘણો શાસ્ત્ર અભ્યાસ કરે છે અને બંને નથી પામતા એમ જોવામાં આવ્યું છે. અને ક્યાંક તો કઈ ભેગું હોય ન પામતા હોય એવું પણ જોવામાં આવ્યું છે. કોઈ એકલા ત્યાગ વિરાગ ઉપર બી આવી ગયા તો આત્મા સુધીમાં કીધું કે અટકે ત્યાગ વિરાગ માં તો ભૂલે ને જમાન. તો કોઈને શાસ્ત્રાભ્યાસ થયો ત્યાગ વિરાગ નો વિકલ્પ જ નથી. તો ભાઈ જ્ઞાન કરો, જ્ઞાન જ જ્ઞાનથી જ આગળ વધારશે. તો કે છે કે એનું પણ આમાં કામ નથી. જોથી તમારા ત્યાગ વિરાગ નથી તો પણ આત્મજ્ઞાન થાય એવું થાય અને તેને જ્ઞાન ત્યાગ અને વૈરાગ નું હોય તો એને જ્ઞાન થવાનો પ્રશ્ન નથી. હવે કોઈ બે કરે છે અને બે સંપ્રદાયની અંદર બે થોડું થોડું છે અને છતાં નથી પામતા, આ પણ પરિસ્થિતિ છે કે એ પરિસ્થિતિની અંદર એમને જે માર્ગ કાઢ્યો છે એ બહુ સુંદર માર્ગ કાઢ્યો છે. કે આ વિષયની અંદર સત્પુરુષના ઓળખવાની તીવ્રતા રાખવી તો ઓળખાશે અને મુમુક્ષુતા યથાર્થ આવી હશે તો મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એ વાત પણ એમણે 254 નાખી. એટલે એ બહુ સહેલો, સુગમ અને વગર જોખમનો રસ્તો છે. નહીતર જોખમ ઘણું છે, કેમ કે પોતાની કલ્પના એ નક્કી કરે કે હું ઉપદેશ માર્ગે ભક્તિ માર્ગે ચાલું અને પામું, કે પોતાની કલ્પના એ નક્કી કરે કે હું જ્ઞાન માર્ગે ચાલું અને પામું, કે પોતાની કલ્પના પ્રમાણે નક્કી કરે કે હું ક્રિયા માર્ગે ચાલું અને પામું. આમાં 693 માં એમને પણ વાત લીધી છે, જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ એમ ત્રણ વાત લીધી છે. ક્રિયા માર્ગમાં ત્યાગ થઈ લીધો, જે વ્રત ઉપવાસ સંયમ વગેરેની ક્રિયામાં પડે છે, અને જ્ઞાન માર્ગમાં જે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે. ભક્તિ માર્ગની અંદર એ સત્પુરુષની ભક્તિ લે છે. અને એટલા માટે એમણે એમ કહ્યું કે કોઈ પૂર્વના આરાધક હોય, કોઈ પૂર્વના સંસ્કારી હોય, એવા જીવોને કોઈ વિશિષ્ટ પ્રકારના જીવોને બાદ કરતા સામાન્ય જે મુમુક્ષુજનો છે એને સત્પુરુષની ભક્તિ, સત્પુરુષની ઓળખાણ, સત્પુરુષની ઓળખ એને એક સહી સલામત માર્ગ છે, સુગમ માર્ગ છે, સહેલો માર્ગ છે. ભૂલે તો પણ એને ભૂલમાંથી પાછો વાળે એવી શક્યતા ત્યાં રહેલી છે. એટલા માટે એ માર્ગને હું પસંદ કરું છું, એ માર્ગ દ્વારા હું સલાહ આપું છું એમ કરીને 693 આગળ જ આવશે. 693 કેશવલાલ મથુભાઈ લીંબડી ઉપર જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમ અવગાડ દશા પામ્યા પહેલા, પરમ અવગાડ દશા એટલે મુમુક્ષુતા ની હો, બીજી કોઈ અહીંયા નથી, તીવ્ર મુમુક્ષુતા આવ્યા પહેલા અથવા ઉત્કૃષ્ટ મુમુક્ષુતા ને પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. શું સંદેહના ઘણા સ્થાનક છે, આવી કેમ વાતો કરીએ છે, વિકલ્પ વધવાની ઘણી પરિસ્થિતિ છે, કેમ કે નય વિભાગ બહુ મોટો છે એનો, આ નહીંથી આમ ને આ નહીંથી આમ, અપેક્ષા જ્ઞાન ને અને ચારે અનુયોગની અપેક્ષાઓ સુધી, એક શબ્દના અર્થ જતા એની અપેક્ષાઓ સુધી ઘણી વાતો છે. એટલે વિકલ્પ વૃત્તિનું કારણ થાય, વાતો વિકલ્પ શાંત કરવાનો માર્ગ છે, નિર્વિકલ્પ થવાનો માર્ગ છે, અને રસ્તો પકડ્યો વિકલ્પ વધારવાનો. સ્વચ્છંદતા વધે, કોઈ કોઈનું કાંઈ કરી શકતો નથી, ત્યાંથી સ્વચ્છંદતા વધે. અતિ પરિણામે પણ થોડુંક કંઈક માહિતી જ્ઞાન મળ્યું હોય, માહિતી સંપાદન કરી હોય, એને એમ લાગે કે મને જ્ઞાન પરિણમી ગયું છે, હું તો જ્ઞાની છું. એ અતિ પરિણામે પણ એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુ થાય છે. અથવા જરાક આગળ આવે ને વળી પાછો પડે, એક ને બીજો દોષ ઉભો થાય, બીજો ને નથી કે કોઈક વાર સ્વચ્છંદ વધી જાય તો કોઈક વાર અતિ પરિણામે પણ ઉઠી જાય, કોઈ વાર વિકલ્પોમાં ફસાઈ જાય, કોઈ વાર શંકામાં ગોથા થાય, તો એ પગલા પડવાના કારણો છે. અથવા એને આગળ વધવા દેતા નથી, એમ ગણો તો નીચે ન જાય તો આગળ ન વધી શકે, ત્યાં અટકી જાય. ક્રિયા માર્ગે સદભિમાન, હું તપસ્વી, હું સંયમી, હું દ્રઢ મક્કમ ફલાણો આમ તેમ, અસદ અભિમાન, અથવા તો દેહની ક્રિયા કરે ને મેં કર્યું, અસત છે ને, દેહ છે તે અસત છે, એનો અભિમાન, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આટલા ઉપવાસ કર્યા, મેં આટલી યાત્રા કરી. ક્રિયાના માર્ગે અસદ અભિમાન, આટલું વ્રત પડે ક્રિયા કૃષ્ણ, આટલા વ્રત પડે અને આઠમું સ્વર્ગ મળે છે, હોળમું સ્વર્ગ મળે છે, આમાં વિમાનોમાં જાય છે, ફળાને જાય છે, શાસ્ત્રમાં આવતું હોય છે. સિદ્ધિ હો અને પૂજા સત્કાર આદિ યોગ એટલે માન આપે છે, એ તો ઉપર જ્ઞાન માર્ગે પણ એ છે. પૂજા સત્કાર આદિ યોગ કોઈનો ક્ષુક્ષમ વિશેષ જોઈને લોકો એને માન સન્માન પૂજા ભક્તિ એને એ બધું ચાલુ થઈ જાય છે. એમ ક્રિયાને ક્રિયાવાનનું પણ પૂજા સત્કાર બધું, રથયાત્રાને બહુમાન કરવું ને એ બધું, એ બંને જ્ઞાન માર્ગમાં એ દૂષણ આવે છે, ક્રિયા માર્ગમાં પણ પૂજા સત્કાર આદિ યોગનું દૂષણ આવે છે. અને દૈવી ક્રિયામાં આત્મનિષ્ઠા, દૈવની ક્રિયા કરે ને એ આત્માએ કરી એવી શ્રદ્ધા, એ દોષનો સંભવ રહ્યો છે. કોઈક મહાત્માને બાદ કરતા, કોઈક મહાત્મા માં આ છે, કોઈ સંસ્કારી છે, કોઈ આરાધન લઈને આવ્યા છે, એવા કોઈ મહાન આત્માને બાદ કરતા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગ નો તે જ કારણ છે આશ્રય કર્યો છે. આ લોકો વિશેષ પ્રાધાન્ય આપે છે, એનું કારણ એ છે, ભક્તિ માર્ગ નો આશ્રય કર્યો છે. અને આજ્ઞા આશ્રિત પણ અથવા પરમ પુરુષ સદગુરુ ને વિશે સરવાર પણ સ્વાધીન પણ પછી ભક્તિ માર્ગમાં ઓલું નથી લીધું, પદ ગાળા એ નથી લીધું. ચાલો બે ચાર પદ ગાળી નાખે તો પૂજા કરે એટલે માટે ભક્તિ થઈ ગઈ, એમ નહીં. તે જ કારણથી આજના આશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુ ને વિશે સદગુરુ વિચારને લીધા, પરમ પુરુષ એને કીધા પાછા, ભક્તિ નો વિષય છે ને, પરમ પુરુષ સદગુરુ ને વિશે સર્વાર પણ સ્વાધીન પણ, સર્વાર પણ બુદ્ધિ એ વર્તવું, આજના આશ્રિત રહેવું, એને શીર્ષાવંદ દીધું છે, એને એ વાત માથે ઉપાડી દીધી છે. અને તેમજ વર્ત્યા છે. તથાપી વાત તો એ છે કે તેઓ યોગ પ્રાપ્ત થવો જોઈએ, સત્પુરુષ હોવા જોઈએ ને, એટલે કોની ભક્તિ કરે એમ કે હોય તો ભક્તિ કોની કરવી એમ કે છે. તથાપી તેઓ યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ, આખો મનુષ્ય આયુ નહીં, મનુષ્ય ગતિ નહીં, જેનો એક સમય ચિંતામણી જેવો અમૂલ્ય છે એવો મનુષ્ય દેહ, તેનાથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય એવું તો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય.
અમૃત છે, અમૃત જ્ઞાન માર્ગે જઈશ, પરિભ્રમણ વધારીશ. ક્રિયા માર્ગે જઈશ, પરિભ્રમણ વધારીશ. કેમ કે ધર્મ નથી અને ધર્મ માને, ગ્રહિત થયું કે નથી. જે સાધન નથી અને સાધન માન્યું, ગ્રહિત થઈ ગયું. પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થશે. જે પરિભ્રમણ નિવૃત્તિનો હેતુ થાય એવું જેનામાં નિમિત્તત્વ છે એ પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. સમુદાય કેટલી થાય તો પૂરેપૂરી એવી છે, એવી પરિસ્થિતિ છે. વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધવા માટે સુભાગભાઈ નો અભિપ્રાય એમ છે કે વિચાર માર્ગ ને યોગ્ય જેનું સામર્થ્ય નથી, એ અપેક્ષા રાખે છે, એવી યોગ્યતા નથી આ વિચાર માર્ગ ને કે સિદ્ધાંત ને સ્પર્શી શકે. તો એને તે માર્ગ ઉપદેશો ન ઘટે, એને એવા માર્ગ નો ઉપદેશકો ઉપદેશ ન આપવો જોઈએ એમ કે છે. એ લેખન તો યોગ્ય છે, વાત તો ઠીક છે, તો પણ ઉપદેશક ની સામે એક માણસ નથી બેઠો. ઉપદેશક ની સામે તો અનેક માણસો બેઠા હશે, તો એને શું કરવું ઉપદેશ આપવામાં? એક જ બાજુ નો ઉપદેશ આપવો ને બીજી બાજુ નો ઉપદેશ ન આપવો એમ છે? સામાન્ય રીતે જ્ઞાની પુરુષોના સત્પુરુષોના ઉપદેશમાં બંને વાત સાથે સાથે આવતી જ હોય છે. આપણે પ્રત્યક્ષ કહ્યું છે, ગુરુદેવની એક કલાકની ગમે ટેપ લઈ ગયો સરપ્રાઇઝ ચેકિંગ માટે, એટ રેન્ડમ ગમે ત્યાંથી ઉપાડી દીધો એક સો અને એક ટેપ એક કલાકની વગાડો અને પછી આ આ દ્રષ્ટિકોણ અપનાવો. આ એંગલ થી જોવો એને કે એમાં ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ બે આવે છે કે એક જ આવે છે? બે આવે છે. એક વ્યાખ્યાન ખાલી નહીં હોય, પણ ઋષિજાની ઉપદેશ ઉપર નથી, એ એકલા તત્વજ્ઞાન ને અનુસરવા જાય છે. જેની ઋષિ તત્વજ્ઞાન ઉપર નથી, એ એકલા ઉપદેશ ને અનુસરવા જાય છે. એ ઉપયોગ થાય છે. બેનો સમાવેશ કરતા આવડવું જોઈએ. બે માંથી એકને છોડી પાલવે એવો,
એટલે કે પોતાનો દ્રષ્ટિકોણ,
એને પોતે એ વાતને ક્યાં કેવી રીતે અંગીકાર કરવી, આ એક બહુ બહુ મોટો કોયડો છે અને મહત્વપૂર્ણ કોયડો છે. બહુ મોટી સમસ્યા છે. વાત તો બધી આવે છે અને આવે બધાને, જે સ્પષ્ટ કહ્યું ને એમનો અનુભવ એમને કહ્યો કે ગુરુદેવ કે એક ઘંટે કે પ્રવચન મેં પૂરી પૂરી વાત આ જાતી હે. એનો અર્થ શું થાય? પૂરી વાત આવે છે એટલે શું આવે છે? કે બે વાત આવે છે, ઉપદેશ ની વાત પણ આવે છે અને સિદ્ધાંત ની વાત પણ આવે છે. સિદ્ધાંત ની વાત સમયસર વાંચતા વાંચતા શું કહે ભાઈ, ઘડીક માણસ વિચારી જશે શું આ એવું પૂરું થયું પેલા કઈ સમજી જા, આઠમી વોચિંગ થી આંખ વિચારી જશે તારે એમ કહી દઈએ શું? એનો અર્થ એ ઉપદેશ બોધમાં જાય છે કે તારો આયુષ્ય છે, તારી આ મનુષ્ય સ્થિતિ છે એ અનિશ્ચિત અને અનિત્ય છે, બહુ ક્ષણવર્તી છે. એ ઉપદેશ બોધમાં જાય છે. સિદ્ધાંત ની વાત ચાલતા ચાલતા ઉપદેશ ની વાત આવ્યા વગર રહે જ નહીં. એક વિશિષ્ટતા છે સહેજે સહેજે. કેમ કે એમને પોતાને અનેકાંતમય જ્ઞાન પ્રવર્તે છે ને, અનેકાંતિક જ્ઞાન છે. સમય જ્ઞાન પોતે જ અનેકાંતિક જ્ઞાન છે. એટલે એ જ્ઞાન અનુસાર ની જે વાણી છે એમાં એ પ્રકાર આવ્યા વિના રીત એટલે એ વાત એટલી મર્યાદામાં ઠીક છે કે જેને વિચાર માર્ગ સામર્થ્ય નથી તેને ઉપદેશ બોધ આપવો, ઉપદેશ તેને ભક્તિ માર્ગ નો ઉપદેશ આપવો, વિચાર માર્ગ નો ઉપદેશ ન આપવો ઠીક વાત છે. તો પણ તે વિશે કઈ પણ વિચારવાનું ચિત્તમાં હાલમાં આવી શકતું નથી, એટલે તો પણ ની અંદર એમ કે બીજી વાત છે એમ કેવું છે, તો પણ કહેતા એમાં કઈ બીજી વાત છે એમ કરીને વાત લેવી છે. એટલે એમાં શું છે કે વ્યક્તિગત રીતે મુમુક્ષુઓનો વિચાર કરવો પડે, અને આ બાજુ ઉપદેશકમાં એક વ્યક્તિને ઉપદેશ આપે છે કે સમષ્ટિગત ઉપદેશ આપે છે એ પ્રથાનો પણ એને વિચાર કરવો ઘટે છે. તો સમષ્ટિગત ઉપદેશ આપે તો એ જે ગુરુદેવશ્રીની પદ્ધતિ હતી એ પદ્ધતિ યોગ્ય હતી કે જેમાં એક જ કલાકમાં બંને વાતો સમાવેશ થતો હતો, એમાં કોઈ એક વાત છૂટતી નહોતી. શ્રી ડુંગરે કેવળ દર્શન સંબંધી જણાવેલી આ શંકા લખી તે નાખી, બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આ શંકા સમાય છે. કેટલાક પ્રશ્નો એવા હોય છે કે એ પહેલા કેટલીક વાત એને સમજાય પછી એ વાત સમજાય, એવી કેટલીક વાતો હોય છે. એટલે એમ કે બીજા ઘણા પ્રકાર સમજાયા પછી કેવળ દર્શનની શંકા સમાય છે, એમાં શું કારણ છે? પોતે વેદાંત બાજુ ઢળેલા હતા ડુંગરભાઈ, વેદાંતની અંદર કેવળ જ્ઞાન સ્વીકારવામાં આવ્યું છે, તો કે જૈન દર્શન કહે છે એવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ નથી સ્વીકાર્યું, પણ કેવળ જ્ઞાનને સ્વીકાર્યું છે, કેવળ દર્શનને નથી સ્વીકાર્યું, અથવા જ્ઞાનોપયોગમાં પણ જ્ઞાનના ઉપયોગને સ્વીકાર્યો છે, દર્શન ઉપયોગને એ લોકોએ નથી સ્વીકાર્યો. એના ઉપર તો એ કારણને લઈને ગુરુસિંહ સ્વામીએ ધવળના ગ્રંથોમાં મોટી ચર્ચાઓ કરી છે, વેદાંતની સામે મોટી ચર્ચાઓ કરી છે, વિસ્તારથી ચર્ચાઓ કરી છે. દર્શન અને જ્ઞાન બે છે, એક ચૈતન્ય સામાન્ય છે તે દર્શન છે, વિશેષ છે તે જ્ઞાન છે, અને એ બંનેનો વિશેષ એવો એમને પાડી દીધો કે દર્શન તો આત્મદર્શન જ કરે છે, જ્ઞાન છે એ પરને જાણે છે, આત્માને જાણતું નથી. એના ઉપર તો વિમોચનજી બહુ ચલાવ્યું, પણ એ મતાર છે, ત્યાં પણ ઘણી વિશેષ ચર્ચા ત્યાં ચાલી છે. જ્ઞાન છે એ પરને જાણે છે, અને દર્શન છે તે આત્માને દેખે છે, આવું વિધાન ત્યાં ગ્રીસેન સ્વામીએ ધવળ જય ધવળાદિ ગ્રંથોની ટીકા કરતા ટીકામાં કરી છે. ટીકાઓ છે ષટ્ખંડાગમની જય ધવળ ધવળ માધવળે, એમાં એવી વાત જુદા જુદા ગ્રંથ વોલ્યુમમાં એના ઘણા ભાગ છે ને, એમાં જુદા જુદા ગ્રંથોમાં પહેલા ભાગમાં આવે છે, પછી બીજા પણ ઘણા ભાગમાં આવે છે. ખૂબ બધા ત્રણેય થઈને 31 છે, ધવળ જય ધવળ અને મહાધવળ એ થઈને 31 ભાગ છે. એમાં એ વિષય મતાર્થને હિસાબે આવે છે, જ્ઞાન આત્માને જાણે જ નહીં, એકાંતે એવી વાત ત્યાં કહેવાનો અભિપ્રાય નથી. એ અધ્યાત્મના વિષયમાં તો બિલકુલ ચાલે એવું નથી, મુખ્ય ગુણનો પ્રશ્ન નથી એમાં. ત્યાં તો વાત જ મતાર્થને સામે છે કે ત્યાં દર્શન ઉપયોગને સિદ્ધ કરવો છે, એટલા માટે કેટલી હદ સુધી એ વાતને લઈ ગયા છે. બાકી દર્શન ઉપયોગનો વિષય પણ આત્મા અને પર બંને છે, અને જ્ઞાનોપયોગનો વિષય પણ આત્મા અને પર બંને છે, સિદ્ધાંતિક રીતે તો એમ છે. કેમ કે કોઈ પણ પદાર્થને જાણતા પહેલા દર્શન ઉપયોગ થઈ જ આવે છે, મતિ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા જ તે મતિ જ્ઞાનનો જે વિષય થાય પહેલા દર્શન ઉપયોગનો વિષય થઈ જાય છે, કે જે એની સામાન્ય સત્તાને સ્વીકારી લે છે, વિષય કરી લે છે. એટલે એ બંનેનો સ્વતર પ્રકાશક સ્વભાવ છે, દર્શનનો પણ સ્વતર પ્રકાશક સ્વભાવ છે અને જ્ઞાનનો પણ સ્વતર પ્રકાશક સ્વભાવ છે, એમ છે ખરેખર. નહીં, અહીંયા એવી વાત નથી, અહીંયા દર્શન ઉપયોગની વાત છે. શ્રદ્ધાનો વિષય તો એકાંતે પોતાનો શુદ્ધ પારિણામિક ભાવ આત્મા છે એટલો જ છે, સમ્યક શ્રદ્ધાનો વિષય, અને એની મિથ્યા ઊંધી અવસ્થામાં મિથ્યા શ્રદ્ધાનો વિષય એને છોડીને બાકી બધું છે. પરિણામિક ભાવને છોડીને એટલે બે જ ખાતા પડે છે, સ્વ અને પર. સ્વ સોમાં ત્રિકાળી શુદ્ધાત્મા પરમ પરિણામી ભાવ જ્ઞાયક તત્વ તે સો એની શ્રદ્ધા તે સમય શ્રદ્ધા, એ સિવાયનું બાકી બધું તે ફળ એની શ્રદ્ધા તે મિથ્યા શ્રદ્ધા. શ્રદ્ધાનો ત્રીજો પ્રકાર નથી, ક્યાં શ્રદ્ધા સંમત હોય ત્યાં શ્રદ્ધા મિથ્યા હોય. બે ખાતા છે, બે વિષય છે એના સો ને પર. પછી કથન એમ આવે નવ તત્વ ની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે, પણ એ તો જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનું કથન છે, એ કઈ શ્રદ્ધા પ્રધાન શ્રદ્ધાનું કથન નથી. એ તો આપણે આ 36 અપેક્ષાઓમાં લીધું છે તત્વાનુશીલન. શ્રી ડુંગરે કેવળ દર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની શંકા સમાય છે, અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. બીજા પ્રકારો સમજાયા પછી આ સમજાયું છે એવી આ શંકા હાલ સંક્ષેપ કરીને, એટલે એને એને અત્યારે ગૌણ કરીને અથવા ઉપશાંત કરીને વિશેષ નિકટ એવો આત્માર્થનો વિચાર કરવો ઘટે કે મારે અત્યારે મારા આત્મહિત હતા હિતાર્થે શું કરવાનું છે, મારે એનો જ મારા વિચાર છે, એને એમને વિચાર કરવાની જરૂર છે. આ દર્શન ઉપયોગની ને જ્ઞાન ઉપયોગની માથાફળમાં એને જવાનું અત્યારે યોગ્ય નથી એમ હળવદ કહી દીધું.
26
એ પ્રશ્ન ને અત્યારે શાંત કરવા રાખવો, તમે શાંતિ રાખો તમે એ બાબતમાં. બીજી દૂરની વાતોનો વિચાર કરવા પહેલા એવી ચર્ચા કરે. શુક્લ ધ્યાનમાં વિતર્ક વિચાર તત્વ શું, શુક્લ ધ્યાન કેમ કર્યું, ત્યાં કેવી જાતના વિતર્ક ચાલતા હશે, ભાઈ તારું કામ નથી શુક્લ ધ્યાન નો વિચાર કરવાનો, હજી તારું ગયો વગર મફત ની ચર્ચા જેને કે પોતાને પ્રયોજન ન હોય એવી ચર્ચા. છસો ને 28 એ પણ સૌભાગ્યભાઈ ઉપર નો છે. અત્રે પર્યુષણ પૂરા થતા સુધી સ્થિતિ સંભવે છે, એટલે શક્તિ અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરે એ કરવા યોગ્ય છે. એ વિષય ઉપર ઘણો વિચાર કરવો, અનુપ્રેક્ષા કરવી એટલે ઘણો વિચાર કરવો, અને અંદર અંદર પણ તમે એકબીજા ચર્ચા પ્રશ્ન કરજો. ગુણના સમુદાયથી જુદું એવું કઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ, આ એક પ્રશ્ન ઉઠાવ્યો. ગુણના સમુદાયથી જુદું એવું કઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ, ગુણ ગુણી ભેદ છે ને, જ્ઞાન ગુણ છે, આત્મા ગુણી છે, દર્શન ગુણ છે, આનંદ ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, આત્મા ગુણી છે. તો ગુણ નો સમુદાય તે ગુણી એમ કહેવાય છે, એવી વ્યાખ્યા પણ આવે છે દ્રવ્યની વ્યાખ્યામાં. ગુણ સમુદાયો દ્રવ્યમ આ સૂત્ર છે, ગુણ સમુદાયો દ્રવ્યમ, દ્રવ્યની અનેક પ્રકારે વ્યાખ્યા છે, એમાં એક ગુણ સમુદાય દ્રવ્ય છે એવી પણ એક વ્યાખ્યા છે. આ પંચાધ્યાયમાં વ્યાખ્યા લીધી છે ગુણ સમુદાયો દ્રવ્યમ, આપણે પ્રશ્નોત્તર માળામાં પણ એ વાત લીધી છે. રવાણી આ પ્રશ્ન ઉઠાવ્યો હતો, ગુણ સમુદાય કે દ્રવ્ય, દ્રવ્યની વ્યાખ્યા જ ખોટી છે. પણ આ પછી પંડિતજીને વાત કરી કે આ ભાઈ વંચાવી દીધા ને, પછી એનું છાપામાં લખે ને એટલે બધાના ઘરે પહોંચે, ખોટે ખોટું ઊંધું પહોંચી જાય. ગુણ સમુદાય કે દ્રવ્ય એવું હવે જ નહીં કે એ સૂત્ર છે, ગુણ સમુદાયો દ્રવ્યમ એ સૂત્ર છે. સતલક્ષણમ દ્રવ્યમ, સત્તા એ દ્રવ્યનું લક્ષણ છે. દ્રવ્યને તો અનેક પ્રકારે વ્યાખ્યા થાય છે. પછી એ બધી વ્યાખ્યાઓ બરાબર છે, પછી એકેય વ્યાખ્યાઓ ખોટી નથી. બધાને દ્રવ્યને કહેવાનો એંગલ જુદો જુદો છે. આ ગુણની પ્રધાનતાથી દ્રવ્યને કહ્યું, પોતાની પ્રધાનતાથી દ્રવ્યને કહ્યું. વાત ચાલે છે ત્યાં કાળકો પર શિબિરમાં, વિદ્વાનોની ગોષ્ઠીમાં, એ દ્રવ્ય કોને કહેવું, કસત લક્ષણ દ્રવ્યમ. ભાઈ તો ચાર ચાર વ્યાખ્યા આવે છે. કુદરતી વખતે ચાર યાદ હતી, અત્યારે તો બે યાદ આવે છે. ચારે ચાર કઈ, ચારેય બરાબર છે. ચારેની આ વિવિક્ષા છે, આ અપેક્ષા છે. તો એનો અર્થ શું છે કે અહીંયા જરા પ્રશ્ન સૂક્ષ્મ પૂછ્યો છે અમે. આ પ્રશ્ન થોડો વધારે સૂક્ષ્મ છે અને એની ચર્ચા એ નીચેના પત્રમાં પાછા પોતે કરે છે. શું અહીંયા પણ પોતે ચર્ચા કરે છે, ખાલી પ્રશ્ન પ્રશ્ન ચર્ચા કરે છે, ઉત્તર નથી આપતા. એટલે પ્રશ્નને એની સૂક્ષ્મતા વધારે પ્રદર્શિત કરે છે. ગુણના સમુદાયથી જુદું એવું કાંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ, કે ગુણના સમુદાય તેટલું જ ગુણીનું સ્વરૂપ છે એમ કેવું છે? ગુણના સમુદાયથી કાંઈ જુદું એનું ગુણીનું સ્વરૂપ છે કે ગુણના સમુદાય રૂપે જ ગુણીનું સ્વરૂપ છે? આ પ્રશ્ન પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો, તમારાથી બની શકે તો આ પ્રશ્ન ઉપર તમે લોકો વિચાર કરજો. શ્રી ગંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે, એમને ખાસ યાદ કરે છે. કેમ કે એ જરા વિચારી વિચારતા હતા વધારે, અને વેદાંતની અંદર પદાર્થને આ રીતે ગુણ ગુણીના સ્વરૂપે વૈજ્ઞાનિક રીતે પ્રતિપાદન નથી કર્યો, એટલે પણ એમણે આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો વેદાંતમાં આત્મા સ્વીકારતા હોય, આત્માને બ્રહ્મ સ્વરૂપે એટલે ત્રિકાળ છે એમ સ્વીકારતા હોય, શું ધ્રુવ સ્વીકારતા હોય, તો ગુણગુણી ભેદનું શું છે? ત્યાં ક્યાંય વસ્તુ નથી, ત્યાં એ વાત નથી. બહુ બહુ તો ગુણની વાત આવે તો સત્વ રજસ અને તમસ એવા ત્રણ પ્રકારની જે અવસ્થાઓ છે એને જ ગુણ કહે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એટલી વાત ગીતામાં નાખી છે મુખ્યપણે. વેદાંતમાં પણ ક્યાંક ક્યાંક એ વિષયને યોગ વાશિષ્ઠ વગેરેમાં પણ ચર્ચો છે. ત્રણેય મુખ્યપણે પર્યાયથી જે ઓળખી શકાય છે, પણ ગુણથી વાત કરે છે અને ગુણીને નિર્ગુણ કહે છે. ગુણી એટલે આત્મા કેવો છે? નિર્ગુણ સ્વરૂપ છે, નિરંજન નિરાકાર ને નિર્ગુણ છે. પછી એમાંથી આ શૂન્યવાદ ઉત્પન્ન થયો છે કે આત્મામાં કાંઈ નથી, શૂન્ય છે અંદરમાં, એમાંથી નીકળ્યું છે, નિર્ગુણમાંથી નીકળ્યું છે. પ્રશ્ન એમને મહાત્માનો છેડ્યો છે કે તમે લોકો જયારે વિચારો છો તો આ વાતને વિચારજો કે ગુણના સમુદાયથી એવું કાંઈ બીજું ગુણીનું સ્વરૂપ છે કે ગુણનો સમુદાય તે જ ગુણી છે? આ પ્રશ્ન પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો, અને શ્રી ડુંગરે તો જરૂર તેનો વિચાર કરવા યોગ્ય છે. કાંઈક ઉપાધિ યોગના વ્યવસાયથી તેમજ પ્રશ્ન આદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષેપ થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતી હશે. મારા તરફથી એમ લખે છે, મારા તરફથી કાંઈક ઓછી પ્રવૃત્તિ થતી હશે, તો પણ બને તો અત્રે સ્થિતિ છે ત્યાં સુધીમાં, એટલે ભવાણીયા રોકાણું છું ત્યાં સુધીમાં, કઈ વિશેષ પ્રશ્નોત્તર વગેરે વગેરે યુક્ત પ્રશ્નોત્તર સાથેના પત્ર લખવાનો થાય તો કરશો તમે. એટલે તમારા તરફથી તમે પત્ર વ્યવહાર ચાલુ રાખજો, હું કદાચ ઓછું લખીશ તો એ બનવાનું છે.